અવધિક જ્ઞાન અને કેવળ જ્ઞાન આ ક્યારે પ્રગટે ક્યારે ન પ્રગટે એ કે છે કે આરંભ પરિક્રમ નો ત્યાગ આપણને લાગે કે બહુ સ્થૂળ છે, આ માટે મોટી વાત હતી ને, શું કામ કીધો છે જ્ઞાનીઓ. અત્યારે આ ચર્ચા ઘણી ચાલે છે, આ બધી દલીલો બુદ્ધિવાદીઓ કે આરંભ પરિક્રમ નો ત્યાગ તો સ્થૂળ છે ભાઈ, રાખવું તોય શું, ન રાખવું તોય શું, આપણી તો આખી આપણે આમ છીએ તો આમને તેમને એમ કરીને આરંભ સમારંભ ની અંદર જે ગાંડા સ્થૂળ બન્યા છે બધા. કૃપાળુ દેવ કહે છે કે એ સ્થૂળ દેખાય છે પણ અંતર્મુખ વૃત્તિનો હેતુ છે, એ જો ચાલુ હશે તો વૃત્તિ અંતર્મુખ થઈ શકે જ નહીં, પોસિબલ જ નથી. ઉપયોગ બે જગ્યાએ ક્યાંથી, એક બાજુ જગતના પૂતગણમાં તમારી રતિ ભાવ છે અને બીજી બાજુ તમારે અંતર્મુખતા જોઈએ છે. એટલે કહ્યું છે જો કે તે આકર્ષણથી 371 પાનો ફરીથી તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે ક્યારે અવકાશ પામે, અવકાશ પામે એટલે એમાં ન જાય. પૂતગલ તો ખેંચે છે, ઇન્દ્રિયોનો વિષય પણ છે ખેંચાવાનો, પણ મન વિના આ ઇન્દ્રિયો પ્રવૃત્ત થઈ શકશે નહીં, કેમ કે પ્રેરણા એનો સ્વભાવ નથી. હવે મન એને જો અવકાશ ન પામે અને મન જો જોડાય એટલે કસાય ભાવ કરે, રાગ ભાવ કરે, તો પછી એ શક્ય નથી. પણ તે સમયે જો અવકાશ પામે કે ભલે પૂતગળના વિષયો આત્માને ખેંચે છે, ના ઉપયોગને ઇન્દ્રિયો મારફત ખેંચે છે, પણ આ જીવ સંકલ્પથી એમાં જોડાતો નથી, તો તે શું થાય છે, તે સમયે આત્માપણે થાય. તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ ક્યાં થયો, આત્માને વિશે થયો, ક્યાં ન થયો, પરમાનંદ ઉદગલમાં ઉપયોગ હોય અને અમે આત્મ સ્વરૂપમાં છીએ. આ સમજવા જેવું છે, એ સ્થૂળ દેખાય છે એટલે ચર્ચામાં દલીલ વાળા કે એ બધું કઈ નડતું નથી અમને, તને નડતું નથી તો ઓલા ટકે નહીં, તું જો એમાં ન હોતો. આરંભ સમારંભમાં જો જીવ ન હોય તો પૂતગળ એની સાથે જોડાવાનું શક્ય બને, ઉપયોગ વિના ટકે. સ્થૂળ દેખાય છે શબ્દ પ્રયોગ ત્યાં સમજવાનો હતો, બીજો પકડાય કે આરંભ પરિક્રમનો ત્યાગ એ દેખાય છે સ્થૂળ, એટલે ઘણા લોકો એને બહુ મહત્વ આપતા નથી. પ્રવૃત્તિ ધર્મ કરી દીધો છે આખો, વિતરાગનો ધર્મ નિવૃત્તિ ધર્મ છે, શ્રવણ પ્રધાન છે અને શ્રવણ સંસ્કૃતિ એ નિવૃત્તિ એકાકી એનો માર્ગ છે, નિવૃત્તિ માર્ગ છે. અને 12 ભાવનામાં એક નિવૃત્તિ ભાવના છે, શું કીધું છે, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ને મિત્રતા, અનંત દુઃખ માન નામ સુખ ત્યાં રહી, પછી ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળતું નિહાળતું નિવૃત્તિ શીઘ્ર ધારી તે પ્રવૃત્તિ બહાર તું આરંભ સમારંભ તો મૂળથી કાપીના એમાં હશે તો તારો ઉપયોગ ક્યાં જવાનો હતો બીજો આત્મામાં. અને આત્મામાં ઉપયોગ અનન્યપણે ન હોય તો શું ધ્યાન ને શું સ્થિતિ ને શું સાધના. તે જ સમયે ઉપયોગ આત્મામાં અનન્ય રૂપ અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વરૂપ. એ અનન્ય ચિંતન અને અનન્ય ધ્યાન આત્માનો અનન્ય ઉપયોગ આરંભ સમારંભ એ દેખાય છે સ્થૂળ, એટલે જીવને એનું મહાત્મ્ય વેદાતું. એટલે આરંભ સમારંભનો ત્યાગ કીધો છે એ સાધુઓથી પણ પકડાતો નથી. અહીંયા એ વાત કૃપાળુદેવ કહે છે, એટલે શરૂઆત કરી છે કે અંતર્મુખ દ્રષ્ટિ જે પુરુષોની થઈ છે તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી તીર્થંકરે કરી છે, તેની આ આરંભ સમારંભની. તો પછી સામાન્ય મોક્ષ ને તો કીધી હોય
તો
સમજી લેવું જોઈએ ને. એટલે પેલો આગળનો એક પત્ર આવે છે કે આરંભ સમારંભનો ત્યાગ કર્યા વિના મુમુક્ષુતા નાશ થાય છે. એને 331-32 પાના નંબર 318 આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન મન ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશ છે અને કરવા યોગ્ય પણ તેમજ છે. કે વારંવાર કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા ત્યારે મુમુક્ષુતા. મુમુક્ષુતાને સંબંધ છે આરંભ પરિગ્રહ. ભલે સ્થૂળ દેખાય ભલે એમ લાગે કે બહુ મહત્વનું નથી કંઈ કેવા પૂરતું છે બાકી આપણી સાધના હોય તો વાંધો નથી. આ બધા આ જીવને જીવ સાતા ફીલ્યો છે બફમમાં છે અને અનાદિથી એને એ પ્રકારનો અભ્યાસ છે. પદાર્થ સંઘનો અભ્યાસ છે લખે છે. અનંતકાળના અભ્યાસવાળા પદાર્થોનો સંઘ થાય તે કંઈ પણ દ્રષ્ટિને આકર્ષે એવો ભય રાખવો જોઈએ. કોણે? જાગૃતિ અંતર્મુખ દ્રષ્ટિ જેવી થઈ છે એણે પણ. તો મુમુક્ષુ એ તો આરંભ સમારંભનો ભય કેટલો રાખવો? પ્રસંગે પ્રસંગે વારંવાર વિચારીને પોતાના થતા આખો માર્ગ જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ નથી ત્યાં સુધી પરિગ્રહ પરિમાણ છે. પરિમાણ કરો, સંક્ષેપ કરો. તપની અંદર પણ ઉપવાસ ન થાય તો ઉણોતરી કરો, પદાર્થોને સંક્ષેપ કરો, રસત્યાગ કરો, એક એક રસનો ક્રમશઃ કરો. આ બધા પૂતગલના પદાર્થો છે, એનો સ્વભાવ વિષય છે અને એ વિષય એના જેટલા લક્ષણ છે એવી પાંચે પાંચ ઇન્દ્રિયો હાજર. એક પણ પૂતગળ આપણાથી છટકે નહીં અને આપણે એને પકડી શકીએ એવું સાધન આપણી પાસે પણ એનાથી અવકાશ લેવા અને અવકાશ લાવી શકે. જોઈ આગળ વધશે તો કસાય તૈયાર જ છે. જો એમાં એને વિષયનું આકર્ષણ થયું એ આકર્ષે છે અને આને આકર્ષણ જો થાય તો કસાય તો હાજર જ છે. અરે આ કસાય તો પાછા અનંતાનુબંધીથી શરૂ થાય છે. એટલે પછી વાત પછી એનો સરવાળો પછી ક્યાંય મળશે? માટે કે છે કે એનો ભય રાખો, કારણ કે અનંતકાળનો અભ્યાસ છે અને તે કંઈ પણ દ્રષ્ટિને આકર્ષે. ઇન્દ્રિયોના કોઈ પણ વિષયને કોઈ પણ પૂતગલ આકર્ષે, ગમે ત્યારે આકર્ષે. કેમ કે એ પૂતગલનું એ સ્વરૂપ છે, આકર્ષવું એ પૂતગલનું સ્વરૂપ છે અને એ આકર્ષે છે અને એ આકર્ષણ તરફ ઉપયોગ જાય એવું ઉપયોગને જવા માટેનું સાધન છે આપણી પાસે. ઇન્દ્રિયો સાધન છે તો ઉપયોગને પાંચે પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ છે. એટલે પૂતગલ સાથે સંપૂર્ણપણે એકરૂપ થવા માટે બધું જ સાધન જીવ પાસે છે અને એની અંદર પછી જે કાંઈ પોતાનું મેળવવા માટે જે એને કસાઈ કરવા પડે એ બધાય છે, હાજર થઈ જાય. લોભ કસાઈ જાગે સર્વપ્રથમ, પછી માયા કરે, પછી માન અને છેલ્લે ક્રોધ. આર્ત ધ્યાન, ગ્રૌદ્ર ધ્યાન બધું જ કરી શકે. કસાઈનો એકવાર સહારો લીધો તો જીવ ક્યાંય અટકતો અને એ શું કામ કસાઈ શેના માટે કરે છે? મૂળમાં લોભ છે. લોભ શેનો છે? પૂતગળ જે એને આકર્ષાયું છે, પોતે પૂતગળ તરફ જે આકર્ષાયો છે તે પૂતગળનો ભોગવતો એને કરવો, એને લોભ જાગ્યો છે. એ પૂતગળ પદાર્થનો ભોગવટો કરવો છે. ભોગમાં સુખ છે આવી એની મિથ્યા બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે જીવમાં ભોગમાં. અને એના આધાર ઉપર પેલા વિષય જાગ્યો માટે કસાયો છે, અને કસાયો એના તરફ વિષયને દ્રઢ કર્યો છે, અને હવે એ પર પદાર્થ તરફ ખેંચાઈ ગયો છે. એટલે આત્માનો ઉપયોગ તો આત્મામાં જવાની કોઈ સંભાવના નથી. તો કે જો અવકાશ લે, તું એક સમય અવકાશ લે કે ઉદગળના ઉપયોગ તરફ જવા માટે ઇન્દ્રિયોના વિષયોને રોકે, રોકે અવકાશ લે કે ના. આ યમ નિયમ છે એ અવકાશનો અભ્યાસ છે. વ્રત પછખાણ શું છે? ઉદગળ સાથેના ભોગવટાની અંદર આકર્ષણ જે થઈ રહ્યું છે ઇન્દ્રિયોનું, એમાંથી રોકાવા માટેનો એક અભ્યાસ છે યમ નિયમ. તું અવકાશ લે, અવકાશ લેવાથી અંતર્મુખ વૃત્તિનો હેતુ થશે. જ્યારે બાહ્ય પ્રવૃત્તિમાંથી અવકાશ લેવા માટેનો ઉપયોગની દ્રઢતા થાય, તે ઉપયોગ જાય ક્યાં? કારણ કે અવકાશ એવો નથી કે બહાર બંધ કર્યો એટલે બંધ થઈ ગયો. આ ચૈતન્ય સમયે સમયે નિત્ય પરિણામી છે, ક્રિયા સંપન્ન છે. જો બહારનો અવકાશ લેશો તો અંતર્મુખ ક્રિયા આપોઆપ થશે, જશે ક્યાં? હા, આપણે એમ કહીએ કે નહીં થાય તો બહાર, તો મનની ક્રિયા દ્વારા તું બહાર જઈશ એ તો શક્ય છે, કેમ કે ત્યાં પણ તે ઇન્દ્રિયોનો ઉપયોગ તો ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ પૂતગળના ભોગમાં પડ્યો, અને મન દ્વારા કલ્પના અને અનુમાનથી પડ્યો. ત્યાં ઉપયોગનો અવકાશ લીધો કે મારે આજે કાંઈ પ્રવૃત્તિ કરવી નથી, ઘરમાં બેઠો, અને ઘરમાં બેઠો પછી વિદેશ યાત્રા શરૂ કરી, ગુફામાં જઈને બેઠો, અને 14 રાજલોકમાં ફરી ફરીને પાછો આવે. ત્યાં પણ એને મન દ્વારા ઉપયોગને ત્યાં મૂક્યો, અને મન તો સંકલ્પ વિકલ્પ ચંચળ છે. કેવું ચંચળ છે? કે વાયુ કરતા પણ વધારે વેગવાન છે. તો એ તો જગતમાં બધા પદાર્થોનો, અને એને જો પોતાનું જાતિ સ્મરણ હોય તો જન્મ જન્માંતરના પ્રવાસ કરીને આવે. એમાં એને રોકનાર કોણ? પરંતુ ઉપયોગને અવકાશ લેવો છે, બાહ્ય ઇન્દ્રિય અને અભ્યંતર ઇન્દ્રિય. પૂતગણોનો વિષય ન થવું જોઈએ મન ઉપયોગ. એ પૂતગણ એ દેખીતું છે તે, અને કલ્પનાનું છે, સ્વપ્નનું છે તે, એ પણ જગત જ છે ને. ઉપયોગ જ્યારે બહાર જાય છે ત્યારે પૂતગણમાં જ છે, કઈ સ્વરૂપમાં થોડો છે. એ જગતનું અદ્રશ્ય સ્વરૂપ છે, એમાં પણ અનુમાનથી જાય છે, કલ્પનાથી જાય છે, પોતાની મિથ્યા કલ્પનાઓથી માન્યતાઓથી જાય છે. પણ જીવ તો જોડાયો છે બહાર, અંતર્મુખ તો નથી જ. આત્માનો ઉપયોગ અનન્યપણે પોતે પરિણામ પામે છે, અને જ્યારે તે ઉપયોગ અનન્ય પરિણામ પામે છે ત્યાં જ એ પોતે પોતાના સ્વરૂપમાં છે. તો અહીંયા આખા પત્રની અંદર જો એમ કીધું હોય કે આ નથી કીધું, તો કે છે કે આવી જાગૃતિ જ્ઞાનીઓને સાધુઓને જે કહી છે એ મુમુક્ષુને તો એ માની છે. એટલે આપણને શું છે એક ભ્રમણા કે આરંભ સમારંભનો ત્યાગ તો સર્વસંગ પરિત્યાગ કર્યો છે એના માટે જ છે. આરંભ પરિગ્રહનો ત્યાગ તો સાધુઓને હોય, સંન્યાસીને હોય, સંતોને હોય, માસ્તીઓને હોય, ગ્રસ્તને હોય ને આરંભ પરાગ્રહ સ્થૂળ લાગે. તો કે છે એમ સમજશો નહીં. આ તીર્થંકરની આજ્ઞા એવા પુરુષને પણ છે કે ત્યાં ભય છે. જો એને ત્યાં ભય હોય, અંતર્મુખ દ્રષ્ટિ જાગૃતિ છે એને પણ ભય હોય, તો તને ભય નથી? તો કે ડગલે ને પગલે છે. માટે આરંભ પરિગ્રહથી વારંવાર વિચારી વિચારીને જીવે ચેતવાનું છે. સર્વસંગ પરિત્યાગી માટે જ આ ઉપદેશ છે.
એવી સ્થૂળ દ્રષ્ટિથી વિષયને સમજવાનો નથી. અને આવી સમજણ ન હોવાને કારણે જ આજે આપણી સાધનામાં ધમાધમ ચાલી છે, જેનો યશવીજીજી મહારાજે સિમંદરની 125 ગાથાના સ્તવનમાં પોકાર કરીને કીધું કે પ્રભુ આ તારો માર્ગ તો જો ધમાધમ ચાલી છે અને જ્ઞાન માર્ગ રહ્યો દૂર રહે. આ તો લોકો ક્યાં ચાલ્યા? ધર્મના નામે તો જુઓ આરંભ પરિગ્રહની અંદર ગાંડા સ્થૂર થયા છે. આ ધર્મનું સ્વરૂપ નથી. ઉપયોગ પૂદગલ તો આકર્ષવાનો છે, પૂદગલ પ્રત્યે આકર્ષાય બુદ્ધિ એ ધર્મનું સ્વરૂપ નથી. ઉપયોગ એમાંથી વિરામ પામે, આત્મા પોતાના બળથી એમાંથી પાછો ફરે અને પૂદગલના આકર્ષણનો અવકાશ લીએ એવી પોતાની શક્તિ કેળવે, આ ધર્મ છે. સર્વસંગથી વિરામ પામવું એ ધર્મ છે. સંગમાં દોરવું જોડાવવું એ ધર્મ નથી. અને આજે આ ધર્મનું સ્વરૂપ એટલે યશવીજીજી મહારાજે સિમંદર મહારાજાને ફરિયાદ કરી કે પ્રભુ હવે આવો તો ખરા, તમારો ધર્મ આ તો ખમા, અમને તો કઈ વિતરાગ માર્ગ જ આજે અહીંયા અદ્રશ્ય થઈ અલોપ થઈ ગયો. અને આ જ વાત શ્રીમદી પોકારીને કહ્યું, કરુણા હમ પાવત, કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, આ તો લોપ થતો ચાલ્યો છે અને વધારે ને વધારે લોપ થાય એવું માર્ગનું સ્વરૂપ ફેલાતું ચાલ્યું છે. અને લોકો ફરી પ્રચારમાં પ્રભાવમાં તણાતા જાય છે. ધામ ધૂમ ધમાધમ. આનંદનજીએ પણ પોકાર કર્યો કે પર નીચ ઘર મેં હૈ પ્રભુતા તેરી, પરઘર નીચ કહાવ. તું શું પરઘરમાં દોડે? વારો રે વારો, કોઈ પરઘર રમવાનો ઢાળ વારો રે. આનંદનના પદની અંદર પોકાર છે કે જુઓ તો ખરા સાધકો ક્યાં ભાગ્યા? પરઘર ભણી, પરઘર એટલે પૂદગળની સૃષ્ટિ. આ પર છે, આખું જગત પર છે. પૂદગળ જગત દ્રવ્ય એની આખી રચના એ પર છે. વારો રે વારો, કોઈ રોકો તો ખરા, આ ક્યાં ચાલ્યા છે? અને એના પદની અંદર તો બહુ એને ગંભીરતાથી આક્રોશ થયો છે. એટલે હવે આવા પદો પણ કઈ લેવાતા, એને લખ્યું છે કે ઘરની સ્ત્રી આ બહારના આકર્ષણમાં ભાગી છે અને આખું કુળ મર્યાદાનો ભંગ થાય છે આ પોતાના પતિને છોડીને. આ કુલાચાર ભંગ થાય છે, આ વ્યભિચાર ચાલ્યો છે, કોઈ વારો, આ નીચતા આવી છે, કુલટા છે. આ તો આ તો આનંદના શબ્દો છે. હવે આ કઈ આપણને અત્યારે ફાવે એમ? ધર્મના નામે પાછું બધું ચાલે છે. આ વ્યભિચાર, આ લીલા, આ સાંગ, આ ખેલ બધા વાસનાના, અને આરંભ સમારંભ એનું માધ્યમ છે. પર છે એ પતી ગયું ત્યાં, આત્માનો ત્યાં પર સંગ થયો એને આનંદગન કે છે. એ નીચ છે, નિજ ઘરમે હે પ્રભુતા તેરી, તારો ઉપયોગ તારામાં જ છે, એ જ પૃથ્વી ઉપરનું મહાન તત્વ છે, શ્રેષ્ઠ તત્વ. તું તારામાં છે, તું તારા થકી મહાન છો, પર થકી નહીં. એ વાત તો થોડી બધી, ઘણા આનંદગનના ઘણા પદોની અંદર આ વાત આવે છે. અને આવી રીતે વાત મૂકી છે. પેલી આપણે મલ્લીનાથના સ્તવનમાં પણ મૂકી છે. મલ્લીજીન સેવક કિમ અવગણીએ, એમાં લખ્યું છે. આ બધી કુલટા ઘરની બહાર જાલી છે, મિથ્યા મતી અપરાધન જાણી એને પછી બહાર કાઢી. બહુ મુશ્કેલ છે. આરંભ પરિગ્રહ બાહ્યની અંદર ઉપયોગનું જોડાવું એ ધર્મનું સ્વરૂપ નથી. એટલે કે છે, મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પર અભ્યાસ થવા યોગ્ય પદાર્થ આદિનો ત્યાગ થાય તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. આ મુમુક્ષુને કૃપાળુ દેવે કેટલો સરસ બોધ આપ્યો છે આમાં કે ભાઈ તારે શું કરવું. અંતર્મુખને પણ પરમાત્માએ આ કીધું છે
તો કે તમને નથી કીધું એમ ન માનવું. સમજ એ કેળવવાની. શું સમજ કેળવવી છે? કે જે જે પ્રકારે પર અભ્યાસ થવા યોગ્ય પદાર્થ હોય તેનો અવશ્ય કરવો ઘટે. આરંભ પરિગ્રહનો આવો ત્યાગ ભલે સ્થૂળ દેખાય, પછી આવી આ સ્થૂળ છે એમ નથી, ભલે સ્થૂળ દેખાય તમને એમ લાગે કે કઈ મહત્વનો નથી, કઈ એનું ઇમ્પોર્ટન્ટ, ભલે સ્થૂળ કૃપાળુદેવ એનો હાથે પકડાય, પણ તે અંતર્મુખ વૃત્તિનો હેતુ છે. માટે વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. સ્થૂળ હોવા છતાં પણ આખા શાસનના માર્ગમાં વિરતિ માર્ગ એ ધર્મનું સ્વરૂપ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે કે ભોગ છે? વિરતિ. એના તરફ જોડાવું નહીં, તે ઉપયોગથી અવકાશ લેવો, પર તરફ જોડાવું નહીં, તે વિરતિ. રતિ ભાવ ઉત્પન્ન થાય એવો જેનામાંથી ભાવ ગયો છે એ વિરતિ. અને જીવ અવિરતિમાં છે, જીવ અવિરતિમાં છે, અને અવિરતિ આશ્રવનું કારણ છે. નિત્યાત્વ અવિરતિ, પ્રમાદ કસાય એને યોગ અવિરતિ. પૂતગર સાથે એને વિરતિના પરિણામ નથી. રતિભાવ એનો હજુ મંદ થયો નથી, રતિભાવ એને ત્યાગ કર્યો નથી. અવિરતિ છે, હજી પૂતગલ તરફનું આકર્ષણ યથાવત રાખ્યું છે, અને મનમાં એક ભૂમિકા છે કે આ બધું તો સ્થૂળ છે. આ સમજણનો અભાવ કે આરંભ સમારંભ તો બધું સ્થૂળ છે, એ તો ઠીક છે સાધુને હોય, અને પછી પાછા શરૂ કરે કે આ સાધુ નહીં, એ તો પછી ઓલા આ સાધુ એમ કે જિનકલ્પી સાધુને હોય, દીર્ઘગ્રંથને હોય, અમારે ન હોય. એટલે અહીંયા શરૂ કરે, આરંભ સમારંભ અપાસરામાં શરૂ કરે. અરે મુમુક્ષુતાથી ના પાડી છે તો મુનિપણાની ક્યાં વાત કરી? મુમુક્ષુ માટે તો પર અભ્યાસ થવા યોગ્ય પદાર્થ આદિનો ત્યાગ, અને પર અભ્યાસ થવા યોગ્ય પદાર્થ એટલે આરંભ અને પરિગ્રહ. એ ભલે સ્થૂળ દેખાય, ભલે લાગે કે ઉપર ચલો છે, તો પણ કૃપાળુ દેવ અહીંયા કહે છે કે જરાય એનું મહત્વ ઓછું, મૂલ્યાંકન ઓછું કરશો નહીં, કારણ કે તે અંતર્મુખ વૃત્તિનો હેતુ છે. અને અંતર્મુખતા આવ્યા વિના પરમાત્મા સાથેનું અનુસંધાન, પરમપદ સાથેનું અનુસંધાન શક્ય નથી. કેમ કે ઉપયોગની ધારા કાં તો જગત સાથે જોડાય છે, અને કાં તો પરમ તત્વ સાથે જોડાય છે. નક્કી કરો ક્યાં જોડે. આ કોઈ મલ્ટીપ્લગ નથી કે આમાંય નાખ્યું ને આમાંય નાખ્યું. આ તો કા આમાં નાખ અને કા આને બે માં. પત્ર પકડાઈ ગયો,
છૂટી ગયા. પત્ર પકડાઈ ગયો, શબ્દ છૂટી
ગયા, સમજ થઈ ગઈ ને? બસ આપણને આપણે વધારે તો શું, પત્રની ચર્ચામાં કોઈ વસ્તુ લક્ષ્ય બહાર ન જાય. અને જે જ્ઞાનીને આ પાછળનો જે આશય છે એ આશય પકડાઈ જવો જોઈએ. જીવને આકર્ષે એવું પૂતગળ, પ્રદેશ એ પ્રદેશથી આકર્ષે, અને આકર્ષવા માટેનું એ આકર્ષી શકે એવું આપણી પાસે પાંચે ઇન્દ્રિયોનું માધ્યમ સરળ જલ્દી વયું જાય એવું, અને એને પાછું જોર કરે કરવામાં કસાયો, આ બધાથી રોકાવું હોય તો ઉપયોગને ત્યાંથી વાળ, ઉપયોગને ત્યાંથી વાળ. અને એ વાળવા માટે સાદો ઉપયોગ ઉપદેશ તીર્થંકરો કહ્યું કે આરંભ પરિગ્રહનો ત્યાગ મુમુક્ષુએ વારંવાર કરવો કઠિન, કારણ કે ભલે દેખાય સ્થૂળ તો પણ તે અંતર્મુખ વૃત્તિનો હેતુ છે. આ પત્ર અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળમાં જઈએ.
પત્ર
જેમ છે તેમ આત્મા સ્વરૂપ જાણ્યો તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને સમાય રહ્યા તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો અને તે અભ્યાસમાં આત્મા પણ માનવું હતું તે અભ્યાસરૂપ આત્મા પણ સમાઈ ગયો એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા એવો તેનો અર્થ છે. પર્યાયતાથી અર્થાર્થ થઈ શકે છે. વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા બસ એટલે આમાં એમ કે છે કે જેમ છે તેમ આત્મા સ્વરૂપ જાણ્યો એટલે કે જેમ છે તેમ એ સમજ્યા યથાય યોગ્ય સમજ્યા એનું નામ એ સમજવું છે એટલે સમ્યક જ્ઞાન. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો એટલે કે સમજવું અને સમાઈ જવું એટલે સમજ્યા પછી એમાં સ્થિર થઈ જવું એમ કે એટલે એને એક ઓલા એક વાક્યમાં લીધો કે સમજીને સમાય રહ્યો જે આત્મા સ્વરૂપ છે એને જાણીને અને પોતાના સ્વરૂપમાં જે સ્થિર થઈ શક્યા એ સમજીને સમાય રહ્યા એવો અર્થ થાય છે. પછી આગળ કહી શકે અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ કે આપણે રાજ્ય થતો તે અભ્યાસમાં આત્મા પણ પહેલા માન્યું હતું કે અધ્યાત્મરૂપ આત્માપણું પણ આત્મજ્ઞાન થતાં આત્મ સ્વરૂપ થતાં તે જતું રહ્યું અને સ્વરૂપમાં સમાઈ ગયા એટલે કે સમજીને સમાઈ ગયા. જે સ્વભાવ છે વિભાવ છે એ જાણી અને વિભાવથી દૂર થયા અને સ્વભાવમાં સ્થિર થયા એટલે કે સમજીને સમાઈ ગયા.
પત્રનો રેફરન્સ આપણને જોવાઈ ગયો છે 645 હતું. જે 645માં કૃપાલદેવે જ આ પ્રશ્ન ઉભા કરેલા સ્વભાવભાઈ પાસેથી જવાબ માંગેલો. હવે અહીંયા પોતે એનું સમાધાન આપ્યું, એક પ્રશ્નનું પોતે સમાધાન આપ્યું. ત્યાં આપણો પ્રશ્ન હતો સમજ્યા છે સમાઈ રહ્યા તથા સમજ્યા છે સમાઈ ગયા એ વાક્યમાં કંઈ અર્થાંતર થાય છે કે કેમ આ પ્રશ્ન, અને એ બેમાં કયું વાક્ય વિશેષવાચક જણાય છે, તેમજ સમજ્યા યોગ્ય સમજવા યોગ્ય શું તથા સમાવું છું તથા સમુચય વાક્યનો પરમાર્થ આવા પ્રશ્નો છે. એ પ્રશ્નનું સમાધાન આપતા અહીંયા શરૂઆત કરે છે. શું સમજવું અને ક્યાં સમાવવું, જ્યાં સમજ્યા એમાં સમાવવાની વાત છે. તો સમજવા જેવું શું છે કે એક આત્મા, જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો એ નિર્ગ્રહ પ્રવચન છે. તો આત્મ સ્વરૂપ જો સમજ્યા તો એમાં સમાવવાની વાત આવશે. અને અહીંયા કહે છે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું એનું નામ સમજવું. સમજવું એટલે આ બાકી જગત આખાની સમજણ ગમે તેટલી હોય, નવકર્મનું જ્ઞાન હોય તો પણ એ સમજણને જ્ઞાની સમજણ કહેતા નથી. આપણે સંસારીઓ આપણી વાત જુદી છે આપણા લેખા જોતા, પણ જ્ઞાની એને સમજણ કહેતા નથી. અને આવી સમજણ જે પ્રાપ્ત થઈ તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહી થયો, ક્યાં આત્માથી અન્ય જે કાંઈ છે ત્યાંથી વિકલ્પ રહી થયો. કારણ કે આત્માની સમજણ આવી, આત્મા વિશેની સમજણ આવી તો હવે એમાં સમાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે એટલે બહારથી ઉપયોગ છૂટી જાય છે, છોડવો નથી પડતો. સમજણ આવે એટલે ક્રમે કરીને છૂટતો જાય કે ઉપયોગ અન્ય વિકલ્પ થયો તેનું નામ સમાવું. જેમ જેમ છૂટતો ગયો એટલો એમાં સમાતો ગયો અને પૂર્ણતાએ જ્યારે છૂટો ત્યારે પૂર્ણતાએ સમાઈને રહ્યો. વસ્તુતાએ બંને એક જ છે વાત તો એક જ છે કે કારણ કે વિષય શું છે વસ્તુનો? આત્મા. એટલે એને પ્રકારે જે એને સમજીને એમાં સમાયને રહેવાની વાત છે. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો. પેલા સમજાણે આવી તે આવી કે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જાણ્યું. એટલે ઉપયોગ ક્યાં થયો? બહારથી હતું તે માત્ર આત્મામાં સ્વરૂપમાં સમાઈ ગયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો. એમાં થયું એટલે અન્ય વિકલ્પ છૂટી ગયા તો હવે ક્યાં રહ્યો? ક્યાંક તો એને ઠરવું પડશે. તો અન્ય છૂટી ગયો તો સ્વમાં રહી ગયો, સ્વમાં સમાઈ ગયો, પણ સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા એનો અર્થ છે. એટલું સરસ સમાધાન આપ્યું. સમજું છું અને સમાવું છું. અને આગળ કહ્યું કે અન્ય પદાર્થના સંયોગમાં અભ્યાસ હતો. જો આ ભૂલ ક્યાં હતી? અન્યમાં હતી. સ્વ પ્રત્યે લક્ષ ગયો હતો. એટલે અન્ય પદાર્થના સંયોગમાં અભ્યાસ હતો. તે અભ્યાસમાં આત્મા પણ માયનો સ્વપણાની કલ્પના કરી. આ બધું મારું, આ બધું હું. તે અભ્યાસ રૂપ આત્મા પણ સમાઈ ગયો, નીકળી ગયો, એનાથી જુદો છે એના એ નહીં. પણ હા, બે વસ્તુ પડી હોય સરખે સરખી લાગતી હોય તો ભ્રાંતિથી એમ થાય કે આ મારું કે આ મારું. પણ જ્યારે એને કોઈ જરા તીવ્ર ઉપયોગ કર્યો ત્યારે ખબર પડી, ના ના ખરેખર તો આ મારું સામે જરાક ભેદ છે, આ મારું ન હોય. બસ આવું થયું એટલે શું થયું? પેલું છૂટી ગયું અને અહીંયા સમાઈ ગયું. એ પ્રકારના અહીંયા અભ્યાસનું આત્મા પણ સમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા એનો અર્થ છે. અને પછી વધારે ખુલાસો કરતા કહી દીધું, પર્યાય અંતરથી અર્થાંતર થઈ શકે છે. બહારની પર્યાય તત્વથી નહીં, પર્યાયના અંતરમાં, એટલે ન પકડાય એવું આભાસી કોઈ સ્વરૂપ, તો કે એનાથી અર્થાંતર થઈ શકે. વાસ્તવમાં બંને વાક્યનો સમાન એક જ વિચારવા યોગ્ય છે. એક કારણ ઉપર કહ્યું ને, વસ્તુ વિષય એક જ છે આત્મા, તો એનો જ આ પરમાર્થ વિચારવા યોગ્ય છે. વિચારવા માટેની આ આપણે દિશા પણ અહીંયા આપી છે. મને લાગે છે આપણે અહીંયા રોકાય આગળનો પત્ર અમે રોકાવશું. આટલી વાત ને કદાચ સમજવા જેવી છે. સમજી કઈ પ્રશ્નો હોય તો આપણે
કુમાર પાન
સમજ ગયા.
સાહેબ પર્યાંતર પર્યાંતર અર્થાંતર થઈ શકે છે એટલે હું કહેવા માંગુ
છું. રાજીવ હિમાંશુ
હિમાંશુ સર નહીં કહો.
સરસ બે વાક્ય મૂક્યા છે અને બે વાક્ય માટે સુભાષભાઈએ પાછો પ્રશ્ન કર્યો છે. સાહેબ આ બે એક જ છે, શું છે આમાં? એક વાક્ય કયું છે? સમજીને સમાઈ રહ્યા. આ એક વાક્ય સમજીને સમાઈ રહ્યા. અને બીજું વાક્ય સમજીને સમય ગયા. બોલા રહ્યા શું ફરક થયો? સિદ્ધ છે એ આત્મા કેવા છે? સમજીને સમય રહ્યા. બરોબર છે. અર્યંગ સિદ્ધ એ સમજીને સમય નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત એ અર્યંગ થયા. કેવળ જ્ઞાન થયું, પૂરેપૂરી સમજણ આવી છે એટલે હવે સમાઈ ગયા. કાયાની સ્વરૂપે સમાયા એવા નિર્જન સનો પંથ ભવ એની હવે એને બધી જ ગ્રંથિ સંસાર સંબંધી અભ્યાસથી જે અનાદિકાળથી હતી પર સાથેની અને પરની અંદરની કોઈ કોઈ અંશે પણ એને પોતાનું માની લીધેલું એ બધું જ્યારે સમજાઈ ગયું આત્માનું સ્વરૂપ જેમ છે તેમ આપણે 609માં આવ્યું. સહજ સ્થિતિ એ આત્મા જ્યારે સહજ કેવું છે તો કે અસંગ છે સર્વથી અસંગ છે સર્વથી અસંગ છે તો અમોહી છે અકષાયી છે અરાગી છે અદ્વેષી છે
એક વસ્તુ સમજાણી અને પૂર્ણ સુખનું ધામ છે, આનંદ સ્વરૂપ છે, તો એ અસંગ છે, એને કોઈના હવે સંગની જરૂર તો આત્માના આનંદમય ચૈતન્યમય એ પણ પોતાનો સ્વભાવ છે, કોઈના કારણે એનું ચૈતન્ય છે. તો આ અરિહંત પદ, સિદ્ધપદ, પરમાત્મા પદ સમજીને સમાય હવે એ સમાઈ ગયા છે પોતાના સ્વરૂપમાં, આ નિર્ગ્રંથ થયા છે. એ અરિહંત પદ એ સમજીને સમાઈ રહ્યા. જ્યારે બીજા વાક્યમાં એ કહ્યું છે કે જે મુમુક્ષુથી સાધકતા જેની શરૂ થઈ છે એ સમજીને સમાઈ ગયા. એ બધા જીવો જગતના સમજીને સમાઈ ગયા કે જે સિદ્ધ છે એ આ છે અને બાકીનો જે બધા જીવો છે તે સમજીને સમાઈ ગયા. એટલે સમજીને સમાઈ ગયા એટલે ત્યાં એને પર્યાયાંતરથી અર્થાંતર કીધું ને કે એની પર્યાય અત્યાર સુધી કઈ હતી, ભાષ્યો દેહ ધ્યાસથી આત્મા દેહ સમાન, પર પદાર્થના અન્ય સંયોગોમાં જે અધ્યાસ હતો, દેહાધ્યાસ હતો, તો દેહમાં આત્મબુદ્ધિ હતી, પર પદાર્થમાં આત્મબુદ્ધિ હતી, પદાર્થના ભોગવટામાં સુખ માન્યું હતું, આવી એની માન્યતા હતી, માન્યું હતું પર અધ્યાસમાં. હવે એને ખબર પડી કે સુખ તો આત્મામાં છે, પદાર્થમાં નથી. જો પદાર્થમાં સુખ હોય તો આ પદાર્થના ભોગવતો કરનાર બધાને સુખની અનુભૂતિ થવી જોઈએ, એનો ત્યાગ કરનાર તો દુઃખી દુઃખી થઈ જવા જોઈએ. પરંતુ હું જેને સુખરૂપ માનું છું એને છોડનારા કે તમે મહાસુખી છે, આ વાત બેસતી નથી. અમે ધનમાં સુખ માન્યું અને તમે ધનને છોડીને કહો છો મહાસુખી છે, તો કા તમે ખોટા ને કા હું ખોટો? સોનલબેન વાત પકડાય,
આપણે ખોટા નથી કરી લેવું
ના, એ બધું જવાબ છે, એ હાલે જ નહીં કઈ જવાબથી કઈ ન હાલે. જવાબ તૈયાર રાખીને બેઠા છે, ગાઈડ લઈને બેસો એને કોઈ દિવસ અભ્યાસ નહીં. અભ્યાસથી અન્ય પદાર્થના સંયોગમાં અભ્યાસ હતો અત્યારે છે કે નહીં, કુટુંબથી સુખ લાગે છે કે નહીં, એ વાસ્તવિક પદાર્થના સ્વરૂપ સમજીને સુખ લાગે છે કે અભ્યાસથી લાગે છે? અભ્યાસથી લાગે છે, એનો સંગ છે. અભ્યાસ એટલે વારંવાર અભ્યાસ થાય અને સહજ થઈ જાય એવી ટેવ પડી જાય એને અભ્યાસ કહેવાય, જે વસ્તુ સહજ થઈ જાય. તો શરીર સાથેની એકતા બુદ્ધિ કેવી થઈ ગઈ છે? સહજ થઈ ગઈ છે. હું શરીર જ છું, કંઈક થાય તો મને થઈ ગયું, જો ત્યાં કોઈ બીજો પ્રયત્ન નથી કરવો પડતો. અભ્યાસ એ અનાયાસ છે, એ એટલો બધો અભ્યાસ થઈ ગયો છે, એટલો બધો અભ્યાસ થઈ ગયો છે કે પછી ઓલા જેમ કે છે ને કે મુંબઈ વાળો એટલો બધો દોડતો થઈ ગયો છે કે ટ્રેનમાં જતો હોય તો પાછો દોડતો હોય. કેટલીક વાર શરીરની ક્રિયાઓને એવો અભ્યાસ થઈ ગયો કે કાંઈ જરૂર ન હોય તો એ ક્રિયા એની એમ ઘણાને ચિંતાનો અભ્યાસ થઈ ગયો હોય. અભ્યાસ કેવો હોય? કઈ ન હોય તમ તમ તો એના પરમાણુઓ અશાંત જ હોય, એનું બીપી વધતો. આપણે કઈ શું કામ તારું બીપી વધ્યું મને ખબર નથી. અભ્યાસ ચાલુ છે, એના પરમાણુ જરાય શાંત નથી, સ્થિર નથી, ઉકળે છે. આંધણમાં ચોખા નાખ્યા છે ને ચોખાની સ્થિતિ શું છે? ઉપર નીચે ઉપર નીચે થયા કરે છે, એમ શરીરમાં પદ્માસન વાળીને બેઠો છે અંદર ઉકળે ખળભળાટ ખળભળાટ. અભ્યાસ એ અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો, આ પર્યાયાંતરથી સમજાય છે કે જેને અભ્યાસ હતો એ અભ્યાસથી એને આત્માપણું માન્યું હતું, એ અભ્યાસરૂપ આત્માપણું હવે એનું સમાઈ ગયું. ઓલા પદાર્થને સમજીને સમાઈ ગયા, આને અભ્યાસની અંદર આ અભ્યાસ છે મારો એ પકડાઈ ગયો. છૂટે દેહાભ્યાસ તો નહીં, હવે તારે આ અભ્યાસ છે ને પૂદગળના સંગનો, જુદા જુદા સ્વરૂપમાં દેહનું સ્વરૂપ હોય કે પદાર્થનું સ્વરૂપ હોય, પણ એ અભ્યાસ છે ને, તને એકતા બુદ્ધિ છે એ અભ્યાસને કારણે છે, અને એ અભ્યાસ અનાદિનો છે. એ જો છૂટી જાય તો પછી કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. કંઈક રહે પછી અભ્યાસ છૂટી ગયો એટલે રતિભાવ ગયો, એટલે થયું વિરતિ. વિરતિ ભાવ આવ્યો તો પછી એને કરતા બુદ્ધિ કે ભોગતા બુદ્ધિ ક્યાં રહી? નહીં કરતા તું કર, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. તું અકર્તા છો તો અભોગતા છો જ. એટલી સરસ સમજાવે છે કે એક સ્થિતિ એવી છે કે જેને આત્માનું સ્વરૂપ પૂર્ણ સમજાઈ ગયું છે. પરની અપેક્ષા એ નહીં, સ્વની અપેક્ષા. જો આ વાત પકડાય તો આ પર્યાય અંતર તું સમજોશ કે નહીં? હું તારા માટે તારા પર સમજો આવો નથી બેસતો. બે અપેક્ષા, પેલું વાક્ય એ કે છે કે જેને આત્માનું સ્વરૂપ સમજી ગયા, આત્માનું સ્વરૂપ પૂર્ણ સમજી ગયા, એને જોયું કે આત્મામાં કોઈ અરૂપ એક પરમાણુ માત્ર નહીં મળે ને, આ છે જ નહીં આત્માના સ્વરૂપમાં કોઈનો સંગ છે જ નહીં, આ બધું ખોટું એને સમજાઈ ગયું. બરાબર, એટલે સમયને રહી ગયો. એકને અભ્યાસથી હજી ક્યાંક 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 જેટલો જેટલો રહ્યા જ છે, બસ હવે પછી સમય રહ્યા કાયમ ખાતે સ્થિર થઈ ગયા. સ્વરૂપ સ્થિતિ એને કહેવાય. ગયા તો કોઈ થયું, ક્રિયા થઈ અને એનું પરિણામ. તો એનો અભ્યાસ છોડવાનો છે કે જેમ જેમ છૂટતો ગયો તેમ તેમ સ્વરૂપમાં સમાય ગયા. એટલે જેમ જેમ એનો અભ્યાસ, જે જે પદાર્થ સાથેનો અભ્યાસ એનો છૂટતો જાય છે સમજી, અને છેલ્લો અભ્યાસ ક્યાં આવે છે? બાકીના બધા અભ્યાસ છૂટતા જાય છે, પણ છેલ્લો અભ્યાસ. અને આખી મૂળભૂત ભૂલ તો કે ભાષ્યો દેહાભ્યાસથી આત્મા દેહમાં, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન એક. અને જેમ અસીને જ્ઞાન, આ અસીને જ્ઞાન પેલા સમજી ગયા, અને આ લક્ષણ વાળો અભ્યાસ કરતો કરતો તોડતો 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 એની જે કંઈ સમજ હતી એ સમજ સ્પષ્ટ થતી ગઈ, એ પણ સમજીને સમાતો ગયો સમાતો ગયો સમાતો ગયો. તો ચોથા ગુણ સ્થાનકથી ચૌદ સુધી સમાઈ ગયો, સમજીને સમાય અભ્યાસ એનો તૂટતો ગયો. ક્રમશઃ જગતના પદાર્થ સાથે સંગ બુદ્ધિ હતી, મારાપણાનો ભાવ હતો, તદાકાર વૃત્તિ હતી, ચિત્તની અંદર તદ્રુપતા હતી, અભ્યાસ હતો. ત્યાગની વ્યાખ્યા શું કીધી કૃપાળુ દેવે? ત્યાગની વ્યાખ્યા પર પદાર્થમાં તાદાત્યપણે અભ્યાસ નિવર્તવો, તેને શ્રી જ્ઞાનીઓ ત્યાગ કહે છે. આ અભ્યાસ છૂટી દેવો, તાદાત્મ્ય અભ્યાસ પર પદાર્થમાં એ છૂટી જવો, છૂટી જવો શબ્દ છે, તો તેને ત્યાગ કહેવામાં આવે. ત્યાગ એટલે શું? તો કે પદાર્થ સાથેનો અભ્યાસ, એનો તાદાત્મ્ય અભ્યાસ હતો એ છૂટી ગયો. હવે પદાર્થ હોવા પણ ન હોવા પણ નહીં, ત્યાગ થઈ ગયો. અહીંયા પદાર્થ છૂટી ગયો તો ત્યાગ નો હોય ખબર છે. આપણો પદાર્થ આપણાથી વિયોગ થઈ ગયો હોય એથી કે આપણને એનો ત્યાગ છે એવું માનવું
નહીં.
અભ્યાસ હોય
એટલે છૂટતો હોય,
એટલે મેળવવાની પ્રયત્ન તો
ચાલુ જ હોય,
ચાલુ જ હોય. વૃત્તિનું ત્યાં જવાનું ચાલુ જ,
ખાલી દેખાવ પૂરતો
કદાચ પ્રાપ્ત ન થયો એટલે આપણને અભ્યાસ ન ત્યાગ થઈ ગયો. પ્રાપ્ત ન થયો એટલે ત્યાગ છે. તો શેજી બાબા સીતારામ ની ત્યાગ છે,
અંગુર ખાટી
હા
પોચી નો
દ્રાક્ષ ખાટી. એટલું સરસ આ મનોવિજ્ઞાન તીર્થંકરોનું સર્વજ્ઞનું વિચારી એક જ વસ્તુમાં બે વાક્ય જ છે અને પાછો પરમાર્થ તો એક જ છે, છતાં જ્ઞાની જે છે એનું પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે. હા, તો પર્યાય અંતરથી અર્થાંતર થઈ શકે છે. આ પર્યાય અંતર છે, એક આ સાધકમાં છે અને એક સિદ્ધ અવસ્થામાં છે. વસ્તુ સ્થળે બંને એક જ છે અને ઓલો પણ એ સ્થિતિને પામ્યો છે. સાધક સિદ્ધ થાય ને બીજું થાય, પણ એની પ્રક્રિયા કીધી. એક આત્માને સમજો અને એક અભ્યાસને સમજો. એક આત્માનું સ્વરૂપ સમજીને બધી વસ્તુ છોડી દીધી અને પોતામાં સમાય છે. ખ્યાલ આવે છે? આ સ્વયં સંબુદ્ધ એને કોઈ ગુરુ નથી તીર્થંકરને, એ ક્યાંય ઉપદેશ સાંભળવા ગયા નથી. તો શ્રીમદ રાજચંદ્રના ગુરુ કોણ? અરે સમજીને સમાય રહ્યા.
એવું જ બધા ધર્મ પર પણ તત્વમાં નથી કે એને કોઈને ગુરુ નથી. ભગવાન મહાવીર નહોતા, શંકરાચાર્યને દાખલા તરીકે ગુરુ નહોતા, આપણે કૃપાળુજીને ગુરુ નહોતા. પૂર્વજન્મનો
અનુસંધાન જે હોય છે, પણ આપણને બધા ધર્મોની અંદર છે અને એની શું સ્થિતિ છે, સિદ્ધપણાની છે કે નહીં એ નથી ખબર. એ બધા એના જે આદિ પુરુષો જે માને છે એ પૂર્ણ સિદ્ધ. અહીંયા તો સ્વયં સમૃદ્ધ સિદ્ધ અવસ્થા કીધી, એ સમય રહ્યા છે. એ હવે ક્યાંય કોઈ રીતે કોઈ પ્રકારે પર પદાર્થ સાથે જોડાતા નથી, વિગેરે થયા જ નથી, ક્યારેય એની સ્થિતિમાં આવ્યું નથી. અનંત તીર્થંકરોમાંથી કોઈ તીર્થંકરે ફરી સંસાર તરફ જે ગયા, એટલે અનંત ગયા. એટલે જૈન દર્શને તો અદભુત વાત કરી કે નમો સિદ્ધાણમ. અમે કોને યાદ કરવા? આ તો ઠીક છે, અત્યારે આપણને આદિનાથી યાદ આવે. હવે ગઈ 24 ના પહેલા કોણ હતા એ કદાચ મને અત્યારે ખબર નથી, કદાચ કોઈને ખબર હોય તો. અને આવતા થવાના છે પદ્મના શ્રેણીક મધ્ય. પણ જે થયા તે અને જેટલા અરિહંત થયા તે, નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, જે સિદ્ધ છે એમાં આવી તીર્થંકર અવસ્થાના એવા કેટલાક આત્મ સ્વરૂપને પૂરેપૂરું સમજી ગયા અને સમાઈ ગયા.
પહેલા વર્ષમાં સમજી શકે છે આત્મસ્વરૂપને સમજ્યા, એટલે કે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ અને વિકલ્પ રહી ગયા, સમ્યક દારિદ્ર્યની વિકલ્પ અવસ્થા પ્રાપ્તિ.
એનું ઇન્ટરપ્રિટેશન કરો, પણ સમજ્યા એટલે એનો કોઈ વિકલ્પ જ નથી. આત્માનું સ્વરૂપ કેવું સમજ્યા? ના, એ પર્યાય અંતર મેં માની. એ સમજ્યા એટલે પોતાનું આત્મ સ્વરૂપ કેવું સમજ્યા? કે હવે કોઈ વિકલ્પ, હું પૂર્ણ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, આ મારી સમજણ છે. તો હવે કોઈ અન્ય વિકલ્પ રહિત થયેલો ઉપયોગ, પોતાની શુદ્ધતા, બુદ્ધતા, હું અનંત સુખનું ધામ છું, અનંત જ્ઞાન છે, આ બધી જ જે કંઈ છે એ આત્માનું સ્વરૂપ જેમ છે તેમ પરિપૂર્ણ પરિશુદ્ધ એ સમજ્યા અને સમાઈ રહ્યા. એને કોઈ વિકલ્પ જગત પ્રતિ, કોઈ પદાર્થ પ્રતિ, અન્ય પ્રત્યે, પર પ્રત્યે રહ્યો જ નહીં. અને બીજા જે છે એને અભ્યાસ હતો, જેને
જે સમજાય જે સમજાવું એના પ્રત્યે પણ નિર્વિકલ્પ થયા ને, એમાં પણ હવે વિકલ્પ થઈ રહ્યો. સમજણ સાચી જ છે.
હા, જે અભ્યાસ છોડ્યો એને
એ વિકલ્પ થતી,
એને અભ્યાસ છૂટે છે ક્યારે? સમજીને. એ સમજતા જાય છે એમ વિકલ્પ છૂટતો જાય, એટલે આત્મા સ્વભાવમાં થતો જાય છે, એટલે નિર્વિકલ્પ થતો જાય. પણ એની નિર્વિકલ્પતા જેમ આપણે માનીએ કે ભાઈ આપણો પોતાનો છોકરો એ આપણો છે, બીજો નથી, આટલું તો સમજ્યા ને આપણે. હવે આપણો આપણો નથી પછી એમ જ
છેલ્લે સમજાઈ જાય.
આ તો સમજાઈ ગયું ને, એટલે આજ બેઠા હોય સમજે કે પાકિસ્તાન વાળા કોઈ આપણું કલ્યાણ નહીં કરે, એ સમજાય ને. બસ એટલો અભ્યાસ નથી તું નિવૃત્ત થયો, એટલો વિકલ્પ ગયો ને તારો. એમ જતા 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 તને એમ થાય કે આ શરીર પણ મારું કલ્યાણ કરે એમ
નથી. જયારે ઝાટકો લાગશે ત્યારે છૂટી જશે.
એમાં ઝાટકાની વાત નથી, સમજની વાત છે.
એમ નહીં સાહેબ, એ સમજતા દાખલા તરીકે શરીર સપોર્ટ ન કરે, વૃદ્ધાવસ્થામાં શરીર સપોર્ટ ન કરે, એટલે એ ઝાટકાની વાત કરું.
કોઈ પકડી રાખે, મમતા ન છોડે. ઓલા મનોરથ ની અંદર કીધું છે કે છેલ્લી હિસ્સે ઓળો છે કે માટી ટાઢી થાય તો કે બેડો બેસ બાર તારી ચતુરાય.
એટલે હું એ ઝાટકાની વાત કરું છું કે શરીરે એને સપોર્ટ ન કરે તો કે ભાઈ આ મારું નથી.
એટલે આ બધા પ્રસંગો બને છે, પણ ત્યારે એનામાં જો સમજણ આવે તો જ એનાથી છૂટે. સમજણ ન હોય તો ડોક્ટરને પકડે, મહારાજને ન પકડે. મહારાજને પૂછે અહીંયા શું કે આને કોને બોલે? ઓલા ડોક્ટર આવવાના હતા અને બે ભેગા આવે તો કોને પ્રાયોરિટી આપે?
પહેલા તમે જોઈ લ્યો
સોનલબેન, એટલે જીવની આ અભ્યાસ જોવાનો, એનો અભ્યાસ જ્યાં સુધી શરીર સાથે એનો સમજણથી છૂટો નથી, સમજીને સમાઈ ગયો નથી, આ ગઈ બીજી પર્યાય અંતર છે, ત્યાં સુધી એ જોડાયેલ નથી. જ્યારે એનો અભ્યાસ છૂટી જશે, અભ્યાસ સમજણથી છૂટશે, એને સમજ નથી આવી, દેહાભ્યાસ ચાલુ છે એનો, એ દેહાભ્યાસ ચાલુ હોવાને કારણે એનું ચારિત્ર પણ એટલું ખંડિત છે, સમ્યક ચારિત્ર નથી. ભાઈ એક સરસ, સમ્યક ચારિત્રની અવસ્થા ક્યાં હતી ત્યાં? યથાખેત ચારિત્ર નથી. તો એને સમજણમાં અભ્યાસની સમજણ છે. આ અભ્યાસ છૂટે તો સમાઈ ગયો, જેવો છૂટી જાય તરત જ સમાઈ ગયો. મરતા પહેલા શરીર સાથેની માયા છોડી દેવી, એનું નામ સમાધિ મરણ. મરતા પહેલા શરીર સાથેનો અભ્યાસ છૂટી જવો સમજણપૂર્વક. એ કહી દઈએ કે કાંઈ કરવું નથી હવે, મને શાંતિથી મરવા દો, કોઈ બોલશો નહીં, બોલાવશો નહીં, કોઈનું કામ નથી, કોઈ મને બતાવશો નહીં, કોઈના દર્શન મારે કરવા નથી અને મારા દર્શન કોઈને કરાવશો નહીં. ગાંડા
પામી ગયો.
જો એને સમજણપૂર્વક આ અભ્યાસ, છેલ્લા અભ્યાસનો આ તંતુ છે, આ નથી છૂટતો, અને જન્મ ધારણ કર્યા વિના રહેવાનો જ નથી, એ દેહના અભ્યાસથી જ મર્યો છે. શું સમાધિ મરો? આ મરી ગયેલાને કહેવાય નહીં આપણે, આ તો આપણી વાત છે. બાકી તો બધા સમાધિને જ પાઇમાં છે ને સ્વર્ગમાં જ બિરાજમાન છે. વાત સમજણની ચાખી. કૃપાળુદેવ એટલો સૌભાગભાઈને કહે છે ને ત્યારે તો એટલી બધી ઊંચી ભૂમિકા કે વાત બધી સમજણની છે. તમારે સમજણ કેટલી છે અને સમજણનો આધાર અભ્યાસ છૂટે છે કે નહીં? તું તો અનંત પદાર્થ સાથે અભ્યાસ છે અને અનંત કાળથી છે, અને એટલે સ્વરૂપનું પૂર્ણ સ્વરૂપ હજી તને પ્રતીતિમાં આવ્યું જ નથી, તો અભ્યાસ તારો છૂટે છે. આ અભ્યાસ એ અન્ય પદાર્થના સંયોગની અંદર, આ અન્ય પદાર્થનો સંયોગ, તો અનાદિકાળમાં કયો પદાર્થ એવો હશે કે જેનો સંયોગ ન થયો હોય? એવો કયો પદાર્થ હશે? એવું કયું પૂદગલ પરમાણુ હશે? તો કે એકેય પૂદગલ પરમાણુ તને સંયોગ ન થયો હોય એવું છે જ નહીં. આ જ્ઞાનીઓ જ્ઞાનથી કીધું, એટલે કહ્યું કે સકળ જગત તે એઠ વાત. આ બધા ખાધેલા તું ફરીથી આ સુકેલું ખાય છે. આ ઉલટી જેને કરી છે તે વોમિટિંગ એ જ પદાર્થને તું ગ્રહણ કરે છે. એઠ પદ જયારે તને એમ થાય કે આ બધાને સ્પર્શી ચીલકો છું, અભ્યાસ છૂટી ગયો. સમજણ અભ્યાસ છૂટી ગયો તો પછી દેહ એની મેળે આયુ પૂર્ણે દેહાયુષ આ દિન જેની સ્થિતિ છે, આયુ પૂર્ણે મટીએ દૈહિક, છૂટી ગયો. એને નથી છોડવાનું અને એને એની ચિંતા પણ, કેમ કે એ તો છૂટી ગયો પોતે. અને આજ તીર્થંકરો જે 14મા ગુણસ્થાનકમાં જે કરે છે, આ ક્રિયા કરે, મન વચનના કાયાના યોગો પ્રત્યેથી પોતે રૂંધીને એના આત્માને એનાથી અલિપ્ત. ચૈતન્ય તત્વ એ પૂદગળ પરમાણુ સાથેનો જે સંયોગોનો અભ્યાસ હતો એનાથી મુક્ત થાય છે. તો અહીંયા એટલી વાત આપણે અહીંયા પૂરી કરી વિશે.
Thank you.